एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला लिखित रचनावली पठन शैलेश आठ मोर ध्वजाख्यान कवि पोठो। प्राणी पोताना सिवाय विचारतुं नथी, एनुं उदर पोषण थयुं के एनुं पोतानुं संरक्षण थयुं ए साथे एना जीवननो अर्थ पूरो थाय छे। मनुष्य पण प्राणी छे, પણ મનુષ્યને પ્રાણી મટી જવાની હંમેશા એક પ્રબળ ઈચ્છા રહેલી છે। એ ઈચ્છાના મૂળમાં પોતાનામાંથી છૂટવાની વાત પડેલી છે। મુક્તિ કહો, મોક્ષ કહો કે નિર્વાણ કહો, એ પોતાનામાંથી બહાર આવવાની વાત છે। કદાચ સૌથી અઘરી વાત છે, તેથી જ મોક્ષ દુર્લભ ગણાયો છે। બાઇબલે જ્યારે કહ્યું કે તારા પડોશીને પ્રેમ કર, ત્યારે એ સૂચન પાછળ પણ છૂટવાની જ વાત છે। તમારામાંથી તમે છૂટો તો બાજુને કે આજુબાજુને ચાહી શકો ને। ભારતીય તત્વ વિચારમાં પણ તે તું જ છે કે એ હું જ છું કે વસુધા એક જ કુટુંબ છે એવું કહેવાયું છે, ત્યારે એની પાછળ પણ આ જ વાત પડઘાતી હોય છે। આપણા ભક્તિ સાહિત્યમાં સમર્પણ ભાવને સૌથી ઊંચો મૂક્યો છે, એનું કારણ પણ એ જ છે। સમર્પણ દ્વારા તમે તમારામાંથી છૂટો છો, બીજાને માટે વિચારતા થાઓ છો। મધ્યકાળમાં તો એવી ઘણી કથાઓ છે, ચેલૈયાની કથા કે મોર ધ્વજની કથા એના ખાસ ઉદાહરણો છે। બહુ જાણીતો નથી, પણ છતાં જાણવો પડે એવો મધ્યકાળનો ગુજરાતી કવિ પોઠો કે પોડો, એની બે એક રચનાઓને કારણે ધ્યાન ખેંચે છે। મોર ધ્વજ આખ્યાન અને સુધન્વા આખ્યાન, આ બે આખ્યાનો પોઠાએ જૈમિનીના અશ્વમેધને આધારે રચ્યા હોવાનું જણાય છે। વળી કેકાશાસ્ત્રીએ નોંધ્યું છે તે પ્રમાણે મહાભારતના પર્વોની કથા ગુજરાતમાં વ્યવસ્થિત ઉતારવાની શરૂઆત નાકરથી છે। નાકરે વિરાટ પર્વ ઈસવીસન 1545માં રચ્યું હોવાથી પોઠોનો સમયગાળો 17મી સદીથી વહેલો હોવાની શક્યતા ઓછી છે। પોઠોના આ બંને આખ્યાનો 8 કડવાના છે। બંને આખ્યાનોને અંતે આવતા ઉલ્લેખો પરથી લાગે છે કે પોઠો 12 હોવો જોઈએ। એના આખ્યાનોમાં વચ્ચે સંસ્કૃત શ્લોકો આવતા હોવાથી એ સંસ્કૃતનો જાણકાર હશે એવું કહી શકાય। આ સંસ્કૃત શ્લોકોને કારણે એને માત્ર 8 જ કડવાના નાના ફલક પર સંક્ષેપમાં છતાં રસિકતાથી કથાની માંડણી કરવાને કારણે એના આખ્યાનો જુદા પડી આવે છે। મોર ધ્વજ આખ્યાનમાં 8 કડવા હોવા છતાં એમાં 2 ખંડ જોવાય છે। 3 કડવાનો પહેલો ખંડ કૃષ્ણ અર્જુનની સામે બળવાન તામ્રધ્વજના વીર શૌર્યનો છે, તો પછીના 4 કડવાનો બીજો ખંડ તામ્રધ્વજના કૃષ્ણ ભક્ત પિતા મોર ધ્વજના ભક્તિ સમર્પણનો છે। પહેલો ખંડ યુધિષ્ઠિરે કરેલો અશ્વમેધ યજ્ઞનો અશ્વ મણિપુરથી આગળ વધે છે એના વર્ણનથી ઉઘડે છે। મણિપુરથી ત્યાં ચાલ્યો અશ્વજી, પદખુરીએ ઉડે ભસ્મજી, પાછળ સેનાનો નહીં પારજી, અર્જુન રક્ષણી છે નિર્ધારજી, નરનારાયણ સાથે જોડજી, તે સાથે છે 56 કરોડજી। આવા 56 કરોડ સૈન્ય સાથેના કૃષ્ણ અને અર્જુન સામે મૂળધ્વજનો પુત્ર તામ્રકેતુ આવે છે અને એ અશ્વને બાંધે છે। પ્રધાન વારે છે, પણ તામ્રધ્વજ કહે છે કે ચિંતામણી આગળ સૌ દ્રવ્ય, તેમ હું એક ને એ છે સર્વ। યુદ્ધ શરૂ થાય છે, ગરુડ વ્યૂહ રચાય છે, ત્યારે તામ્રધ્વજ કૃષ્ણને વિનંતી કરે છે કે ત્રિભુવન રાય, સદા તમે અર્જુનને સહાય કરી છે, હવે એક ક્ષણ રહો તો હું મારો હાથ દેખાડું। અને પછી અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, બભ્રુવાહન એમ એક પછી એક યોદ્ધાને પરાસ્ત કરી તામ્રધ્વજ અર્જુનને કહે છે કે સાથે કૃષ્ણ માટે જશ સોય, તમ પરાક્રમથી જશ નવ હોય। એટલે કે જો સાથે કૃષ્ણ ન હોય તો અર્જુન ક્યારેય જશ ન પામે। આ સાંભળતા અર્જુન કોપ્યો, કવિ અર્જુનનો ધનુષ્ય ટંકાર શબ્દોમાં સંભળાવે છે. ટંકાર ધનુષ તણો કર્યો એણે કડકડ્યું બ્રહ્માંડ, મહિમંડળ ધ્રુજી રહ્યું, ગ્રહ તણા ભાંગે ભાંડ. પણ તામ્રધ્વજે અર્જુનને બાંધી લીધો, કૃષ્ણે એને પડતા ઝીલી લીધો. ક્રોધમાં આવી કૃષ્ણ તામ્રધ્વજ તરફ સુદર્શન છોડે છે, પણ તામ્રધ્વજ સુદર્શનને પાછા વળવા વિનંતી કરે છે. છેવટે કૃષ્ણને યુદ્ધમાં મૂર્છિત કરી અશ્વ લઈને તામ્રધ્વજ પિતા મોરધ્વજ પાસે આવે છે. ત્યાં પહેલો ખંડ જાણે કે પૂરો થાય છે. બીજા ખંડમાં પુત્ર તામ્રધ્વજને મોઢે કૃષ્ણ મૂર્છિત છે તેવું સાંભળતા પિતા મોરધ્વજ પણ મૂર્છિત થાય છે. અશ્વ જીતી લાવનાર પુત્રને છેવટે કૃષ્ણ ભક્ત મોરધ્વજ પિતા કહે છે, હરિ તજીએ લાવ્યો શું ભણી, ક્યાં કોડી ક્યાં કૌસુભ મણી, ક્યાં તુલસી ક્યાં વિજયાવન, કયા નરકંટક કર્યા સજ્જન. આ બાજુ કૃષ્ણ અર્જુનને બટુક બનાવી વૃદ્ધ બ્રાહ્મણને વેશે ભક્ત મૂર્ધ્વજ પાસે આવે છે. કૃષ્ણ અને અર્જુનના નવા વેશનું વર્ણન જુઓ. ઉજ્જવલ કેશ ઉજ્જવલ ઉપવિત, વેદાધ્યાયન વાડવ સૌજીત, આંગળીએ વળગાડ્યો બાળ, નીલવટ ચંદ્રવત શોભે ભાલ. મૂર્ધ્વજ વૃદ્ધ બ્રાહ્મણની પૂજા કરી માંગવાનું કહે છે ત્યારે બ્રાહ્મણ કહે છે કે એક પ્રજાપતિનો પુત્ર શીલા નામની કન્યા સાથે વિવાહ કરવા આવતો હતો, ત્યાં રસ્તામાં એને સિંહે ઝાલ્યો છે. સિંહ કહે છે કે મને રાજાનું જમણું અંગ ભાવે છે, એ આપે તો છોડું. મૂર્ધ્વજને થાય છે કે મને પવિત્ર જાણી પિંડ માગ્યો, ભલે પધાર્યા મહારાજ પુત્ર, અને પત્નીનું અંગ પણ બ્રાહ્મણ માંગે છે, અને સાથે શરત છે કે અંગ આપતી વેળાએ ત્રણેયમાંથી કોઈ માયા મમતા શોક ન કરે. મૂર્ધ્વજ કહી ઉઠે છે, અનિત્ય દેહ મૃગજળ સંસાર, અને કરવત સામે ઊભો રહી જાય છે. કરવત વહેરે છે પણ ડાબી આંખમાંથી આંસુનું ટીપું પડે છે. બ્રાહ્મણ કહે છે, આંસુ પડ્યું હવે બધું ભ્રષ્ટ થયું, હું અંગ નહીં લઉં. ત્યારે વચન સુણી રાજા તણે હીર જમણું અંગ વિખ્યાત, વામાંગ ઉપયોગ ન આવ્યું તે કરે આંસુ પાત. મૂર્ધ્વજની આ સમર્પિત વૃત્તિ જોઈને છેવટે વૃદ્ધ બ્રાહ્મણ કૃષ્ણ સ્વરૂપે પ્રત્યક્ષ થાય છે. પ્રત્યક્ષ હવા મધુરાય, ધન્ય ધન્ય સત્ય તું માન, કો નવ આવે નિશ્ચય તું સમાન. આ ભક્તિકથા મારફતે બીજાને કામ આવવાની વૃત્તિને અહીં આગળ ધરવામાં આવી છે, જે મહત્વની છે. કૃષ્ણ અને ભક્તની ચમત્કાર કથા પાછળ માનવીય સંભાવનો સમાદર એ જ આ પ્રકારના ભક્તિ સાહિત્યનું લક્ષ્ય હોય છે. આ પ્રકારનું ભક્તિ સાહિત્ય છેવટે કહી નહીં તો પોતાનામાંથી છૂટી બીજા માટે વિચારતા થવાનો ઘડીક અવસર આપે છે.